નમસ્કાર, આકાશવાણી. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. ગૃહમંત્રાલયે ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા ઓસીઆઈ સંબંધિત નિયમો કડક બનાવ્યા. સરકારે બાંગ્લાદેશથી શણ આધારિત ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધો લાદ્યા. ભારત સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો ત્રીજો તબક્કો આજે નવી દિલ્હીમાં યોજાશે. રાજસ્થાનના દૌસામાં થયેલા અકસ્માતમાં 10 લોકોના મોત, 11 લોકો ઘાયલ. અને 19 ઓગસ્ટથી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે અને તેના ડિજિટલ ભવિષ્યને સશક્ત બનાવવા અને વૈશ્વિક નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવી રહ્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પંજાબમાં સેમિકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી આપવાના કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે, ઉચ્ચ કૌશલ્યવાળી નોકરીઓનું સર્જન થશે અને ભારત વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એક મુખ્ય નિકાસકાર તરીકે ઉભરી આવશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં અંદાજીત 4,594 કરોડ રૂપિયાના ખર્ચે 4 નવા સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોને મંજૂરી આપી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આ નિર્ણય લીધો હતો.
4 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ અપ્રુવ હુએ, 2 ઓડિશામાં, 1 પંજાબમાં ઓર 1 આંધ્રા. 2022 મેં જબ સેમિકન્ડક્ટર મિશન લોન્ચ હુઆ, માને પ્રધાનમંત્રીજી કા દૂરદર્શી નેતૃત્વ હૈ, જિસકે તહેત ઉન્હોને એક લોંગ ટર્મ સ્ટ્રેટેજી કે તહેત કામ ચાલુ કિયા ઓર કમ્પ્લીટ ઇકોસિસ્ટમ પે ધ્યાન દેને કા પ્રધાનમંત્રીજી કા હમેશા માર્ગદર્શન રહા. તો અબ કમ્પ્લીટ ઇકોસિસ્ટમ, ડિઝાઇન, વેફર ફેબ્રિકેશન, મેન્યુફેક્ચરિંગ ઓફ કમ્પોનન્ટ્સ, અસેમ્બલી, ટેસ્ટિંગ, ફાઇનલ પ્રોડક્શન, હર ચીજ પે, ઇલેક્ટ્રોનિક્સ કે હર સેક્ટર પે, હર ડાયમેન્શન પે કામ ચાલ રહા.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ઉત્તરપ્રદેશમાં લખનૌ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સના ફેઝ 1B ને પણ મંજૂરી આપી છે, જેનો અંદાજીત ખર્ચ 5,801 કરોડ રૂપિયાથી વધુ છે. તેમણે કહ્યું કે કુલ 12 સ્ટેશનો બનાવવામાં આવશે અને તેમાં 5 વર્ષમાં પૂર્ણ થશે. ગૃહ મંત્રાલયે ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા ઓસીઆઈ સંબંધિત નિયમો કડક બનાવ્યા છે. મંત્રાલયે કહ્યું કે જો કોઈ વ્યક્તિને 2 વર્ષ કે તેથી વધુ કેદની સજા ફટકારવામાં આવે છે અથવા તો તેની સામે 7 વર્ષ કે તેથી વધુ કેદની સજાપાત્ર ગુના માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે તો તેનું ઓસીઆઈ નોંધણી રદ કરવામાં આવશે. ઓસીઆઈ કાર્ડ વિદેશમાં રહેતા ભારતીય મૂળના વ્યક્તિઓ અને તેમના જીવનસાથીઓને બહુવિધ પ્રવેશ, બહુવિધ ઉદ્દેશ્ય, આજીવન વિઝા તેમજ ચોક્કસ આર્થિક અને શૈક્ષણિક અધિકારો પ્રદાન કરે છે. નવી જોગવાઈઓ લાગુ કરવામાં આવશે પછી ભલે કોઈ વ્યક્તિ ભારતમાં દોષિત ઠરે કે વિદેશમાં. જોકે આ સાથે શરત એ છે કે ગુનાને ભારતીય કાયદા હેઠળ માન્યતા આપવામાં આવે. સરકારના આ પગલાંનો હેતુ ઓસીઆઈ દરજ્જાને સંચાલિત કરતા કાનૂની માળખાને કડક બનાવવાનો છે, જે વિદેશમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોને ચોક્કસ અધિકારો અને વિશેષ અધિકારો આપે છે. ગૃહ મંત્રાલયે નાગરિકતા અધિનિયમ 1955 અને નાગરિકતા નિયમો 2009 જોગવાઈઓ હેઠળ આ સંદર્ભમાં એક સૂચના બહાર પાડી છે, જે કેન્દ્ર સરકારને ચોક્કસ શરતો હેઠળ ઓસીઆઈની નોંધણી રદ કરવાની સત્તા આપે છે. સરકારે બાંગ્લાદેશથી શણ આધારિત ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધો લાદ્યા છે. શણના કાપડ, સુતરી, દોરડા અને થેલા જેવી વસ્તુઓ હવે તાત્કાલિક અસરથી મહારાષ્ટ્રના નહવા સેવા બંદર દ્વારા જ ભારતમાં પ્રવેશી શકશે, એમ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે ગઈકાલે બહાર પાડેલા એક જાહેરનામામાં જણાવ્યું હતું. દેશભરના ખેડૂતોએ વિદેશના દબાણ છતાં વેપાર કરારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાહસિક નિર્ણય બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. ખેડૂત સંગઠનોના નેતાઓ અને ખેડૂતોના એક મોટા જૂથે ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને મળ્યા હતા. તેમણે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારના નિર્ણાયક પગલાં બદલ આભાર અને સમર્થન વ્યક્ત કર્યું હતું. વાતચીત દરમિયાન શ્રી ચૌહાણે પુનરોચ્ચાર કર્યો કે સરકાર ટૂંક સમયમાં નકલી ખાતરો અને રસાયણોનું ઉત્પાદન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે એક નવો કાયદો લાવશે. જુલાઈમાં દેશમાં છૂટક ફુગાવો ઘટીને 8 વર્ષના નીચલા સ્તરે 1.55% થયો છે, જે જૂનમાં 2.1% હતો. આંકડા અને કાર્યક્રમના અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર જૂન 2017 પછી આ વાર્ષિક ધોરણે સૌથી નીચો ફુગાવો દર છે. દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો ઘટીને 1.18% અને શહેરી વિસ્તારોમાં 2.05% થયો છે. ભારત સિંગાપોર મંત્રીય સ્તરીય ગોળમેજી બેઠકનો ત્રીજો રાઉન્ડ આજે નવી દિલ્હીમાં યોજાશે. કેન્દ્રીય મંત્રીઓ ડોક્ટર એસ જયશંકર, નિર્મળા સીતારમણ, અશ્વિની વૈષ્ણવ અને પિયુષ ગોયલ આ પરિષદમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નાયબ પ્રધાનમંત્રી ગાન કિંગ યોંગ અને વિદેશ મંત્રી જોસેફિન ટીઓ સહિત સિંગાપુરના ઘણા મંત્રીઓ આ બેઠકમાં ભાગ લેશે. આ મંત્રીસ્તરીય ગોળમેજી બેઠક ભારત અને સિંગાપુર વચ્ચે સહયોગ માટે નવો એજન્ડા નક્કી કરવા માટે મહત્વપૂર્ણ છે. ભારત અને સિંગાપુર વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે અને મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો ત્રીજો રાઉન્ડ દ્વિપક્ષીય પરસ્પર સંબંધોને વધુ વિસ્તૃત અને ગાઢ બનાવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. રાજસ્થાનના દૌસા જિલ્લામાં આજે એક અકસ્માતમાં 10 લોકોના મોત થયા અને 11 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના વહેલી સવારે દૌસા મનોહરપુર ધોરી માર્ગ પર બસેરી ચોરાહા નજીક એક પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. મોટાભાગના મૃતકો ઉત્તરપ્રદેશના એટાહ જિલ્લાના રહેવાસી હતા અને સિકર જિલ્લામાં ખાટુ શ્યામજી મંદિરમાં પ્રાર્થના કરીને પાછા ફરી રહ્યા હતા. દૌસા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર ગંભીર રીતે ઘાયલ 8 લોકોને જયપુરની મેડિકલ કોલેજમાં ખસેડાયા છે, જ્યારે અન્ય 3 લોકોને દૌસા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 19 ઓગસ્ટથી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ થશે. 64મા સંસ્કરણમાં 106 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 19 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હી NCR બેંગલુરૂમાં યોજાશે. હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને તેલંગાણામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. શુક્રવાર સુધી જમ્મુ અને કાશ્મીરમાં અને 17 ઓગસ્ટ સુધી તેલંગાણામાં અતિભારે વરસાદની આગાહી છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ યથાવત છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન અને વૃક્ષો પડવાની ઘટનાઓ બની છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. હવામાન વિભાગે 14 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જ્યારે 15 થી 18 ઓગસ્ટ સુધી યલો એલર્ટ રહેશે. સાંભળીએ એક અહેવાલ.
24 घंटों में सबसे ज्यादा 180 मिलीमीटर बारिश कांगड़ा जिला के नगरोटा सूर्या में, जबकि जिला मंडी के गुलेर में 161 मिलीमीटर वर्षा हुई है. प्रदेश में अनेक स्थानों पर भूस्खलन और पेड़ गिरने के चलते 2 राष्ट्रीय उच्च मार्ग और 330 संपर्क सड़कें यातायात के लिए बंद है. उधर कांगड़ा जिला में ब्यास नदी के तेज बहाव से फतेहपुर विधानसभा क्षेत्र के बड़ूखर को पंजाब राज्य के हाजीपुर से जोड़ने वाले पुल को खतरा होने पर स्थानीय प्रशासन ने बड़े वाहनों की आवाजाही तत्काल रोक दी है. मौसम विज्ञान केंद्र शिमला ने आज रात लाहौल स्पीति और किन्नौर जिलों को छोड़कर शेष सभी 10 जिलों में भारी वर्षा का ऑरेंज अलर्ट जारी किया है. रितेश का
ચૂંટણી પંચે ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCPના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર ડોક્ટર સુખબીરસિંહ સંધુ અને ડોક્ટર વિવેક જોશીએ રાષ્ટ્રીય મહાસચિવ અને NCPના પ્રતિનિધિ બ્રિજમોહન શ્રીવાસ્તવના નેતૃત્વમાં પક્ષના પ્રતિનિધિમંડળ સાથે વાત કરી હતી. આ બેઠક વિવિધ રાષ્ટ્રીય અને રાજકીય પક્ષોના પ્રમુખો સાથે ચૂંટણી પંચની ચાલી રહેલી વાતચીતનો એક ભાગ છે. છેલ્લા 150 દિવસમાં કુલ 4,719 બેઠકો યોજાઈ હતી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના 28,000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રૂપલ જાની.
નાગરિકતા અંગે સર્વોચ્ચ અદાલતના નિવેદનને સમાચારને આજના મોટા અખબારોએ મુખ્ય શીર્ષક બનાવ્યા છે. સર્વોચ્ચ અદાલતના નિવેદનના નિવેદનને ટાંકીને સંદેશ લખે છે કે આધાર નાગરિકતાનો નક્કર પુરાવો નહીં. દિવ્ય ભાસ્કરે પણ આ જ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. ફૂલછાબ લખે છે, આધાર મતદાર કાર્ડ નાગરિકતાના આધાર નથી. નવગુજરાત સમય પ્રથમ પાને લખે છે, ભારતની સૌપ્રથમ હાઇડ્રોજન ટ્રેન ટૂંક સમયમાં શરૂ થશે. અમૂલ ડેરી સંઘની ચૂંટણીના સમાચાર અંગે સંદેશ લખે છે, અમૂલ ડેરી સંઘની 10મી ચૂંટણી 12મી સપ્ટેમ્બરે મતગણતરી. ભાવનગરની હોસ્પિટલને કરાયેલા દંડ અંગે સંદેશ લખે છે, HG હોસ્પિટલને 7,22,00,000 દંડ, PMJAY યોજનામાંથી સસ્પેન્ડ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. ગૃહમંત્રાલયે ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા OCI સંબંધિત નિયમો બનાવ્યા. સરકારે બાંગ્લાદેશથી શણ આધારિત ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધો લાદ્યા. ભારત સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો ત્રીજો તબક્કો આજે નવી દિલ્હીમાં યોજાશે. રાજસ્થાનના દૌસામાં થયેલા અકસ્માતમાં 10 લોકોના મોત, 11 લોકો ઘાયલ અને 19 ઓગસ્ટથી સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.